நமோ நோயே சௌரியந்தானம் நமோ நோயே சௌசிதானம் நமோ நோயே சௌராயிரியானம் நமோ நோயே சௌஜாயானம் நமோ நோயே சௌத்ரிதாவர்த்தி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகனமோகமோகி மங்களம் குண்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமாசுமரிசாராய் சுவானோ பத்தியாசகாஸ்தி சுவாய் பவாய சர்வாணா கிருதாவன் நம்ம பாவார்த்த பரிணை திரவனும் லக்ஷணம் દરેક દ્રવજી આત્માને પરમાણુ છે તેનું લક્ષણ અસ્તિત્વ છે સત દ્રવ લક્ષણ છે ને તત્વાર સૂત્ર આમાં વિચ નહીં આપણે દ્રવ એટલે વસ્તુ આત્માને છ દ્રવ વગેરે તેનું લક્ષણ સત છે સત દ્રવ લક્ષણ તત્વાર સૂત્રનો સિદ્ધાંત છે સત દ્રવ લક્ષણ અને અસ્તિત્વ પછી ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત એ સૂત્રનું છે તત્વાર સૂત્રનું એ બોલ મૂક્યો છે અસ્તિત્વ એટલે સત ઉત્પાદ વય ધ્રુવરૂપ છે માટે કોઈ પર્યાયથી ઉત્પાદ થાય દરેક દ્રવ્યનો કોઈ પર્યાયથી એટલે તે સમયે જે ઉત્પન્ન થવાની અનંત પર્યાયમાંથી તે સમયે ઉત્પન્ન થવાની પર્યાયથી ઉત્પન્ન થાય કોઈ પર્યાયથી વિનાશ પૂર્વની પર્યાયથી નાશ થાય અને કોઈ પર્યાયથી ધ્રુવપણો પર્યાય એટલે એક અંશ છે એટલે યકાલે ધ્રુવપણો દરેક પદાર્થને હોય છે આત્મા હો પરમાણુ હો આકાશ હો કાળ હો ધર્માસી અધર્માસી હો દરેકને એનું લક્ષણ અસ્તિત્વ છે હોવાપણું અને હોવાપણું ત્રણ પ્રકારે છે ઉત્પાદ વયને ધ્રુવ નવી અવસ્થાથી ઉત્પન્ન થાય પુરાણીથી વ્યય થાય અને કાયમ રહેનારું ધ્રુવ અહીં પ્રશ્ન સંભવે છે અહીંયા પ્રશ્ન કરે છે કે દ્રવ્યનું અસ્તિત્વ ઉત્પાદ વગેરે માત્ર નથી કેમ કહ્યું એક ધ્રુવથી જ કહેવું જોઈએ દ્રવ્ય છે એ કાયમ રહેનારું છે સત એનાથી અને ધ્રુવથી જ અસ્તિત્વ કહેવું જોઈએ પણ ઉત્પાદને વયથી એનું અસ્તિત્વ ભેગું કેમ નાખ્યું સમજાય છે કાંઈ વસ્તુ છે એને તમે અસ્તિત્વ એટલે સત કહ્યું અને સતનું લક્ષણ પાછું ઉત્પાદ હોય ધ્રુવ કહ્યું તો એ ઉત્પાદ હોય ધ્રુવ તો એક સમય રહે છે અને ધ્રુવ કાયમ રહે છે તો કાયમ રહેનારાને અસ્તિત્વ કહીએ ઉત્પાદ હોય એને અસ્તિત્વ કેમ કહો મારા મત છે ને પ્રશ્નો તો એને પ્રશ્ન સંવેગ દ્રવ્યનું હોવાપણું ઉત્પાદ વગેરે તમથી કેમ કહ્યું એમ કેમ કહ્યું તમે એક ધ્રુવથી જ કહેવું જોઈએ હોવાપણું હોવાપણું છે એક ધ્રુવથી જ કહેવું જોઈએ હવે ઉત્પાદ વહીને ધ્રુવ ત્રણ થઈને હોવાપણું એમ કેમ કહ્યું તમે કારણ કે જે ધ્રુવ રહે તે સદા હયાત રહી શકે છે જે ધ્રુવ રહે તે સતપણે કાયમ રહી શકે છે ઉત્પાદ વય છે એ કાયમ રહી શકતા નથી છતાં તેને ઉત્પાદ વય ને ધ્રુવ ને ત્રણને હયાતી વાળા સત ત્રણને કહ્યા આવો મહારાજ અરે તે આ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે જો પદાર્થ ધ્રુવ જ હોય જો કોઈ પણ આત્માને પરમાણુ આદિ ધ્રુવ જ હોય તો અહીં માટીનો દાખલો આપ્યો. માટી સોનું, માટી બદલે છે ઘડા આદિ પર્યાયમાં, સોનું બદલે છે કડા કુંડળમાં, દૂધ બદલે છે દહીં ને છાશમાં. એ માટી સોનું દૂધ વગેરે સમસ્ત પદાર્થો એક જ સાદા આકાર રહેવા જોઈએ. જો ધ્રુવ જ સત હોય તો તે સોનું, માટી અને દૂધ એકરૂપ રહેવું જોઈએ. એકરૂપ તો ભાષું નથી. દૂધની અવસ્થા દહીં આદિ થાય, સોનાની અવસ્થા કુંડળ કણા થાય, માટીની અવસ્થા ઘડા ને કોડિયા, શું કહેવાય, કોડિયા થાય ને કોડિયા, એવી અવસ્થાઓ થાય છે. સમસ્ત પદાર્થો એક જ સાદા કરવા, ઘડો માટીનો ઘડો, સોનાનું કુંડળ, દૂધનું દહીં, એ વગેરે ભેદો કદી ન થવા જોઈએ. જો ધ્રુવ જ એકનું સત રહેતું હોય તો માટીમાંથી ઘડો, સોનામાંથી કુંડળ અને દૂધમાંથી દહીં, એવી દશાઓ થવી જોઈએ નહીં. ન્યાયથી પરંતુ એમ તો બનતું નથી. એટલે ભેદો તો જરૂર જોવામાં આવે છે. ધ્રુવ માટી રહીને પણ ઘડા કોડિયા હાંડલા વગેરે અવસ્થાઓ થતી તો જોવામાં આવે છે. એકરૂપ તો દિશા દેખાતી નથી. માટી પદાર્થ સર્વથા ધ્રુવ ન રહેતા, માટી આત્મા અને પરમાણુ આદિ પદાર્થ એક રૂપે ધ્રુવ સદા ન રહેતા, કોઈ અવસ્થાથી ઉપજે પણ છે, દૂધનું દહીં થાય, દહીંની છાશ થાય, પરમાણુ તો કાયમ છે, ધ્રુવ છે. આ વર્ષનો દાખલો આવી ગયો તો પહેલો. ભેદો તો જરૂર જોવામાં આવે છે. સર્વથા ધ્રુવ રહેતા હોય તો કોઈ અવસ્થાથી ઉપજે પણ છે, કોઈ અવસ્થાથી નાશ વ્યય પણ પામે છે. જો એમ ન માનવામાં આવે તો સંસારનો લોભ થાય. સંસારની વિકૃત અવસ્થા એનો નાશ થાય છે, મોક્ષ અવસ્થાનો ઉત્પાદ થાય છે. ધ્રુવ જ એકનો માનો તો આ નહીં થાય. સંસારની વિકૃત દશા એનો નાશ થાય છે, અથવા દુઃખ દશાનો નાશ થાય છે. ભગવાન આનંદ સ્વરૂપ ધ્રુવ કાયમ રહીને ધ્રુવ દુઃખની અવસ્થાનો નાશ થાય છે, આનંદની અવસ્થાનો ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્પાદ ભાઈ ધ્રુવ ત્રણ ન હોય તો વસ્તુ નહીં રહી શકે એમ છે. આમ દરેક દ્રવ્ય ઉત્પાદ ભાઈ ધ્રુવમય હોવાથી મુક્ત આત્માને પૂર્ણ એ હવે એમ કે છે. સિદ્ધ તો એ કરવું છે. સિદ્ધ દશા થાય આત્માની તેને પણ, તેને પણ એટલે બધાને થાય તો આને પણ એમ. ઉત્પાદ વ્યય ધ્રુવ અવશ્ય હોય છે. પરમાત્મા સિદ્ધ થાય એને પણ ઉત્પાદ સિદ્ધનો પર્યાયનો ઉત્પાદ, સંસાર પર્યાયનો વ્યય અને ધ્રુવ પણ એ કાયમ રહે છે. સિદ્ધને એમ છે. ઉત્પાદ વિના વ્યય નહીં, વ્યય વિના નાશ નહીં, એ તો સિદ્ધ કરવું છે. બાકી ઉત્પાદ ને વ્યયની અપેક્ષા નથી, અત્યારે સિદ્ધ નથી કરવું. એ લક્ષણ આ છે. ઉત્પાદ ધ્રુવયુક્ત અનુસાર
ઉત્પાદ ન હોય, જેમ કે કોઈ નાશ ન હોય, ઉસકો અસ્તિત્વ
છે. શું કે છે?
દ્રવ્યનો કોઈ ઉત્પાદ ન હોય, દ્રવ્યનો કોઈ નાશ ન
હોય. દ્રવ્યનો કોઈ ઉત્પાદ હોય એ તો પર્ય ને ઉત્પાદ ની વાત. આ તો ધ્રુવ નો તો નિત ઉત્પાદ હોય, ધ્રુવ ની પર્યાય નો ઉત્પાદ હોય, અને એની પર્યાય નો વ્યય હોય. ધ્રુવ નો ઉત્પાદ નથી, દ્રવ્ય નો ઉત્પાદ ને દ્રવ્ય નો વ્યય કીધો. દ્રવ્ય એટલે એનું ત્રિકાલી ધ્રુવતી ઉત્પાદ હોય, ને ધ્રુવ યુક્ત જે પ્રમાણ નું દ્રવ્ય એમાં તો ઉત્પાદ હોય, સહ ધ્રુવ હોય. ઉત્પાદ ભય ધ્રુવ હોવાથી મુક્ત આત્માને પણ ઉત્પાદ ભય ધ્રુવ જરૂર હોય છે. સ્થૂળતાથી જોઈએ, હવે ત્રણ પ્રકાર સિદ્ધ કરે છે. એક આવ્યું તું ખરું મગજમાં પડ્યું ગયું, કોક માણસે એમ વિરુદ્ધ કરતું કેતું કે સીધી પર્યાય બદલે વળી બદલવું હું કેમ કે બદલવું તો અનિત છે, વસ્તુ તો નિત્ય છે, કાંઈ મેં આ વિધાન તો માને છે ને. કંઈક દાખલો તો બીજો યાદ આવ્યો, પણ એક બહુ આવ્યો હતો ને ત્યાં 2000 ની સાલમાં રાજકોટ, જેના અધ્યાત્મની વાત આ જૈનમાં ક્યાંથી? કોણ મહારાજ છે આ તી કે આ જૈનમાં તો આ કર્મ આ વ્રત કરવાની એવી બધી ક્રિયાને આવી કોણ કરનાર? હાલ કે જોવા જાઉં આવ્યો, હવે એમાં ખરાબ થઈ કીધું. બીજું આત્મા છે એ કાયમ રહીને બદલે છે, હે બદલે છે અનિત વાગ્યો. યાદ આવવાનું છે, બોલો. તારણ સ્વામી નું છે ને એ મરી માં એ કે હે સિદ્ધ ને હજી પર્યાય લાગુ પડી ગયું પલટું એવું લપ યાદ પેલો કહેવાનો આશય હતો. સાચી વાત છે, સિદ્ધ થાય એને પણ બધી પર્યાય નુલપ રહી ગયું એમ કેમ કેતો દરિયાજી એનો એમ દાઢી વાળો આવ્યો હતો. અરે ભગવાન, આત્માને પણ ધ્રુવ વસો હોય, ધ્રુવ સ્થૂળતાથી જોઈએ તો, સ્થૂળ લક્ષ્યથી જોઈએ તો સિદ્ધ પર્યાયનો ઉત્પાદ થયો, સંસાર પર્યાયનો વ્યય થયો. આ તો સ્થૂળથી વાત, આથી સિદ્ધ થયા પછી પણ એની પર્યાય પલટે છે એ વાત મૂકી દે. એના સ્થૂળથી બહારથી જોઈએ એમ કહે છે, નહીં તો સિદ્ધ પર્યાય થાય છે એ પણ પર્યાય પલટે છે પાછી, પણ તમને સ્થૂળતાથી તમને સમજાવવું અત્યારનું વર્તમાન. એ સિદ્ધ થયા પછી પણ પર્યાય પડતે છે એ વાત તમને ન બે જટ, તો અત્યારે આ સ્થૂળથી તમે કહીએ. સિદ્ધ પર્યાયનો ઉત્પાદ થાય, સંસાર પર્યાયનો ઉદય થયો, અને આત્મા પણ ધ્રુવ રહ્યું એ અપેક્ષાએ મુક્ત આત્માને ઉત્પાદ વ્યય ધ્રુવ છે. તારણ સ્વામી નો શિષ્ય લોકો હોય હજી સિદ્ધ ને એ પર્યાય એની લાકડું રહી ગયું બધું. ગુજરી ગયા, એ ગુજરી ગયા આવતા થાય. અરે રે કેમ કે પૂર્ણ થઈ ગયું પછી, પૂરણ થયું છે તો પર્યાય પૂરણ થઈ, પૂરણ થઈ પણ એ પર્યાય થઈ, પર્યાય છે તેની સમયની એક સમયની અવસ્થા છે. એ પર્યાય બધા કેવળ જ્ઞાન પણ એક સમયમાં જ રહેશે, બીજે સમય બીજું એવું પણ એ બીજું એવું એ જ પણ બીજું. આ છે ક્યાં તત્વની વાત ને એવો મોટો ઉઠ્યો. ધ્રુવ છે આ તો ધ્રુવ, એ અપેક્ષા મુક્ત આત્માને ઉત્પાદ હોય ને ધ્રુવ છે. એક વાત કરી, થૂળ અપેક્ષા એ, એટલે કે સંસાર અવસ્થાનો વ્યય અભાવ, દુઃખની દશાનો અભાવ, મોક્ષ દશાના આનંદની અવસ્થાનો ઉત્પાદ વસ્તુ પણ ધ્રુવ. અથવા મુક્ત આત્માનું જ્ઞાન, જ્ઞાનને લોકોને સમજાય છે, મુક્ત આત્માનું જ્ઞાન જ્ઞેય પદાર્થોના આકારે થયા કરે છે. પોતાની જ્ઞાનની પર્યાયમાં જેવું જ્ઞેય છે ને પર્યાયમાં એવું જ જ્ઞાન થાય છે. તેથી સર્વજ્ઞેય પદાર્થમાં જે જે પ્રકારે ઉત્પાદિત થાય, જ્ઞેય જાણવા એવું પદાર્થમાં પણ જેવી જેવી ઉત્પાદ થાય એવું આ જ્ઞાન થાય. આ જ્ઞાનનો સ્વભાવ પણ પરમાં જેવી ઉત્પાદ ભય થાય છે એવું આ જ્ઞાનની પર્યાયમાં પલટે છે. પહેલા સમયમાં સમાજની દશા સંસાર અવસ્થા હતી એમ જાણીતી, બીજે સમયની મોક્ષ અવસ્થા થઈ તો અહીં પણ મોક્ષ અવસ્થા જાણી, જ્ઞાનમાં ફરી પર્યાય સમજાય છે. કાંઈ પહેલી સમયમાં કેવળ જ્ઞાનમાં જણાણું થયું કે આ આત્મા અત્યારે મનુષ્ય ગતિમાં છે, બીજે સમય એ સ્વર્ગમાં ગયો ત્યારે એમ ત્યાં જણાણું કે સ્વર્ગમાં છે, એટલું જ્ઞાનમાં પોતાને કારણે ઉત્પાદ થયો છે. આવું હીરું ને આવું બધું સર્વજ્ઞેય પદાર્થના જે જે પ્રકારે ઉત્પાદાદિ થાય તે પ્રકારે જ્ઞાનમાં ઉત્પાદાદિ થાય છે. માટે મુક્ત આત્માને સમયે સમયે ઉત્પાદ વૈધ્રુવ હોય છે. આ બે વાત, એક ફૂલપણે કરી, હવે આ સૂક્ષ્મપણે પણ જ્ઞાનમાં જ્ઞેયના ઉત્પાદ વય જણાય છે. એક સમયમાં એમાં ઉત્પાદન ફેરવો ત્યાં એવું જ્ઞાન પણ એવું જાણે છે, જ્ઞાનમાં પણ એવો પલટો પોતાને કારણે થાય છે. ત્રીજું, અથવા વધારે સૂક્ષ્મ થતી જોઈને તો ઓલું થૂળતાથી કહ્યું તું, ઓલી મધ્યમ અવસ્થાથી જ્ઞેયને જ્ઞાન આકારથી કહ્યું, હવે સૂક્ષ્મતાથી જોઈએ તો અગરુ લઘુ ગુણમાં થતી ષડગુણાની વૃદ્ધિ ન લીધી. કેવળ જ્ઞાનની પર્યાયમાં પણ ષડગુણાની વૃદ્ધિ થયા કરે છે. મુક્ત આત્મામાં સમયે સમયે ઉત્પાદ વિદ્રુ વર્તે છે, અગુરુ લઘુ ગુણની થતી ષડગુણાની વૃદ્ધિ ન લીધે. આ ત્રણ બોલ કયા? અહીં જેમ સિદ્ધ ભગવાનના ઉત્પાદ આદિ કયા તેમ કેવળી ભગવાનના પણ યથા એવું સમજી લેવા. આ તો સિદ્ધ ભગવાનનો ઉતાર્યા, એમ કેવળી ભગવાનમાં પણ કેવળ જ્ઞાનની પર્યાયની ઉત્પત્તિ, ચાર જ્ઞાનની પર્યાયનો વ્યય અને ધ્રુવપણે રહેવું, અને કેવળ જ્ઞાનમાં પણ જ્ઞેયાકાર જે લોકો છે ઘટના જે રીતે ઉત્પાદ ભાઈ છે તે જાણે, જ્યાં ઉત્પાદનમાં ફેરવતી એ રીતે જાણે, અને કેવળીને પણ સૂક્ષ્મ અગુરુ રઘુને લઈને કેવળીની પર્યાય પણ ષડગુણાની વૃદ્ધિ લઈને પરિણમન કરે છે. આવું છે. અઢાર ગાથા થઈ. હવે શુદ્ધ ઉપયોગના પ્રભાવથી ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રભુ છે, એનો શુદ્ધ ઉપયોગ, એ શુદ્ધનો શુદ્ધનો વેપાર શુદ્ધ ઉપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા સ્વયં પોતાથી ઉત્પાદપણે સિદ્ધપણે થયેલા એવા આત્માને ઇન્દ્રિયો વિના કઈ રીતે જ્ઞાન, ઇન્દ્રિય વિના જ્ઞાન કેમ થયું એને કે છે. અહીં તો ઇન્દ્રિયો હોય તો જ્ઞાન થાય એમ કે છે. ઇન્દ્રિય વિના જ્ઞાન અને આનંદ હોય એવા ઇન્દ્રિયનું નિરાકરણ કરે છે. પક્ષીણ ઘાતી કંબો અણંત વીર્યો અધિક તેજો જાદો અલિંદિયો સુનાણ સુખંસ પરિણમયી ગુરહરિત. પ્રક્ષીણ ઘાતી કરમ અનહદ વીર્ય અધિક પ્રકાશને ઇન્દ્રિય અતીત થયેલ આત્મા જ્ઞાન સુખે પરિણમે. જ્ઞાન અધિકાર છે ના ટીકા. શુદ્ધ ઉપયોગના સામર્થ્ય એમ કહીને એમ કહ્યું કે વ્યવહાર રત્નત્રયને શુભ ઉપયોગના સામર્થ્ય કેવું જ્ઞાન થતું નથી. સમજાણું ખાય શુભ શુભ પરિણામ છે તે અશુદ્ધ ઉપયોગ છે. ચાહે તો દેવગુરુ શાસ્ત્રની ભક્તિ સ્તુતિ વંદન વિનય એ બધો વિકલ્પ અને અશુદ્ધ ઉપયોગ છે. એ અશુદ્ધ ઉપયોગથી કેવળ જ્ઞાન થાય, અશુદ્ધ ઉપયોગથી તો બંધન થાય. શુદ્ધ ઉપયોગના સામર્થ્ય જેના ઘાતી કર્મો ક્ષય પામ્યા છે, ઘાતી કર્મો ક્ષય પામ્યા છે માટે શું કેવળ જ્ઞાન થયું છે એમ ન લેતા. આ બાજુમાં ભગવાન આત્મા દ્રવ્ય ગુણે શુદ્ધ છે તેના તરફની શુદ્ધ ઉપયોગનો વેપાર કરતા એ શુદ્ધ ઉપયોગના બળથી સામર્થ્ય જેના ઘાતી કર્મો ક્ષય પામ્યા છે એ નિમિત્ત કથન છે. બાકી જ્યાં સામર્થ્ય કેવળ જ્ઞાન થયું છે એ પણ અપેક્ષિત કથન છે. શુદ્ધ ઉપયોગના સામર્થ્ય થયું એ પણ પૂર્વની પર્યાય શુદ્ધ ઉપયોગ હતી માટે પછી થઈ એ પણ અપેક્ષિત છે. બાકી કેવળ જ્ઞાનની પર્યાય પોતાથી વર્તમાન સ્વતંત્ર પરિણમન થઈને થઈ છે. આટલા ભેદ માતા પણ અહીં સમજાવવું છે ને. શુદ્ધ ઉપયોગના બળથી જેના એના ઘાતી કર્મો ક્ષય પામ્યા છે ક્ષોભસમીક જ્ઞાન દર્શન સાથે સંપર્ક વિનાનો હોવાથી, અલ્પ જ્ઞાનના સંપર્કના સંબંધ વિનાનો હોવાથી છે જે અતિન્દ્રિય થયો છે. ભગવાન આત્માનો પર્યાય અતિન્દ્રિય થયો છે. સમસ્ત અંતરાયનો ક્ષય થયો હોવાથી અનંત જેનું ઉત્તમ વીર્ય છે ને અનંત વીર્ય સમસ્ત અંતરાયનો ક્ષય થયો હોવાથી શુદ્ધ ઉપયોગના સામર્થ્ય અંતરાયનો ક્ષય થયો હોવાથી અનંત જેનું ઉત્તમ વીર્ય છે પૂર્ણ અનંત 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 જ્ઞાન આદિ પર્યાયને રચે એવું અનંત વીર્ય પ્રગટ થયું છે. વળી સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણનું પ્રલય થયો હોવાથી ચાર કર્મ લેવા છે ને, એટલે પ્રક્ષીણ ઘાતી કર્મોમાં મૂતનું નાશ થવાથી એમ પેલું કહ્યું ને, સૂક્ષ્મ જ્ઞાનનો અભાવ થવાથી અતિન્દ્રિય થયો છે. હવે સમસંતરાયનો ક્ષય થવાથી અનંત તેજ વીર્ય પ્રગટ્યું છે. હવે તેજ, અધિક તેજો, અધિક પ્રકાશ, સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો પ્રલય થયો હોવાથી, નાશ થયો હોવાથી, પ્રવિશેષણ લય નાશ થયો હોવાથી અધિક જેનું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન નામનું તે જ છે. એવો આ સ્વયંભૂ, એવો જે ભગવાન આત્મા સ્વયં પોતે જ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પણે અતિન્દ્રિયપણે પરિણમ્યું છે. અનંત અનંત વીર્યપણે પોતે સ્વયં પોતે પોતાથી પરિણમ્યું છે. જેને સમયસાર જે નિરસ લાગ્યા આ ધર્મના, હે રાગ હરે પ્રભુ, એને રાગ બહુ ટીકા કરી છે આમાં વાળી બહુ ભાઈની, કે આવાથી કેમ આવા તારું નહીં હાલે ખોટું આવા ઢોંગ. માને ગજબ વાત છે, શું થાય પ્રભુ. અરે એની પર્યાય નો તે કાળ અજ્ઞાન થી છે ત્યાં. અરે એને દુઃખ થશે, ભવિષ્યમાં સ્વતંત્રપણે એને દુઃખ થશે. આવો જે અભ્યાસ મિથ્યા છે ત્યાં. અરે કોઈ પ્રાણી દુઃખી થાય એની કઈ તિરસ્કાર થાય, કરુણા થાય. શ્રીમદે કહ્યું નથી ને, કોઈ ક્રિયા જળ થઈ રહ્યા ને શુષ્ક જ્ઞાન માં કો માને માર્ગ, માને માર્ગ મોક્ષ નો માત્ર નહીં, માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે જોઈ. હરે શું કરે પ્રભુ, દુનિયાને ઠગે છે, ઠગાઈ જાય પ્રભુ તું. પર્યાય પર્યાય ઠગે છે બાપા ભાઈ. લોકોને રાજી થાય કેલાચાર નું આવ્યું છે, કેલાચંદી એમ કે એલાચાર કોઈ પદ નથી શાસ્ત્રમાં, એલાચાર તો નામ છે. એવું નામ હોય એમ કે કુમકુંદાચાર નું એલાચાર નામ હતું, એલાચાર પદ નહોતું. એમ તમે એમ એલાચાર પદ આચાર નું નહીં, એ પદ નથી, પણ વિદ્યાનંદ ને ઠેકાણે એલાચાર નામ રાખો. આમ તો અરે ભગવાન, એવો આ આત્મા સમસ્ત મોહનીના અભાવને લીધે અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય સ્વભાવવાળા આત્માને, સમસ્ત મુનિના અભાવને લીધે, દર્શન ચારિત્રમાં બી અત્યંત નિર્વિકારી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, જેવો નિર્વિકારી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ સ્વભાવ રૂપે છે, એવો જ પર્યાય રૂપે અત્યંત નિર્વિકારી શુદ્ધ સ્વભાવ પણ પ્રણમી ગયો. નિર્વિકાર ચૈતન્ય જેનો સ્વભાવ એવા આત્માને અનુભવતો થકો, અનંત આનંદ જ્ઞાનનું તેજ છે, આનંદ દર્શનનું તેજ છે, આનંદ વીર્યનો સામર્થ છે, અને મોહના અભાવે આહા ચૈતન શુદ્ધ સ્વભાવના આત્માને અનુભવતો થયો. સ્વયં એ સ્વપર પ્રકાશતા લક્ષણને પોતાને જ કારણે સ્વપર પ્રકાશતા લક્ષણ જ્ઞાનને અનાકુરતા લક્ષણ એવા સુખ થઈને સ્વપર પ્રકાશતા લક્ષણ જ્ઞાન છે એવું પૂતિ સ્વપર પ્રકાશના જ્ઞાનના પણે પરમતો અને અનાકુળ આનંદપણે સુખ અનાકુળ લક્ષણ આનંદ અતિન્દ્રિય આનંદ આહા એવા સુખ થઈને થાય છે પ્રણમે છે. આ રીતે આત્માનો જ્ઞાન અને આનંદ સ્વભાવ જ છે. આહા ફર્યાય નથી હો. આ રીતે આત્માનો જ્ઞાન ને આનંદ સ્વભાવ જ છે પર્યાયમાં. અને સ્વભાવ તો પરની અનપેક્ષવાથી સ્વભાવ છે અને પરની અપેક્ષા ઇન્દ્રિયોની અપેક્ષા છે જ નહીં ત્યાં. સ્વતંત્ર અનપેક્ષ ઉદાસીન અપેક્ષા વિનામ ઇન્દ્રિયો વિના પણ આત્માને જ્ઞાનને આનંદ હોય છે. ઇન્દ્રિયો વિના પણ અત્યારે પણ આત્મ ઇન્દ્રિય છે માટે જ્ઞાન નથી. ફક્ત ઇન્દ્રિય તો નિમિત્ત છે, પણ નિમિત્તને આશ્રય થાય છે તે ઇન્દ્રિય જ્ઞાન છે, અને ત્યાં તો અનિન્દ્રિય જ્ઞાન થઈ ગયું પૂર્ણ. આહા એવા અનિન્દ્રિય જ્ઞાનને આનંદને અનુભવતા આહા ઇન્દ્રિય વિના પણ એ જ્ઞાનને આનંદને હોય છે એમ સિદ્ધ કરવું છે. આત્માને જ્ઞાનને સુખરૂપે પ્રણવામાં ભગવાન આત્માને કેવળ જ્ઞાન રૂપે પ્રણ થવામાં અને અતિન્દ્રિય આનંદ રૂપે પ્રણવા થવામાં ઇન્દ્રિયાદિ પર નિમિત્તોની જરૂર નથી. સ્વયંભૂ પોતાથી જ આનંદ જ્ઞાનને આનંદ આનંદપણે ભગવાન સિદ્ધ પરિણમા છે. કારણ કે સ્વપરનું પ્રકાશકપણું જેનું લક્ષણ છે એ તો ત્યાંનું લક્ષણ છે જ્ઞાનનું. એવું જે સ્વરૂપ છે એવું જ્ઞાન, સ્વપરનું જાણવું જેનું લક્ષણ એટલે સ્વરૂપ એવું જે જ્ઞાન, અને અનાકુળપણું જેનું લક્ષણ એવું સુખ એ આત્માનો સ્વભાવ જ છે. પર્યાય નો ત્રિકાળ તો અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય જ્ઞાનથી તો ભરેલો ભગવાન છે જ, પણ આ તો સદુપયોગના બળથી જે કેવું છે ને પર્યાય એ પર્યાયમાં પણ આત્માનો સ્વભાવ છે. એ તો એ અનંત જ્ઞાનપણે થવું ને અનંત આનંદપણે થવું એ તો આત્માનો સ્વભાવ છે. એને કોઈ ઇન્દ્રિયોની કે મનની અપેક્ષા નથી. હા હા ઓગણી થઈ હવે આ તકરારી વિષય છે. શ્વેતાંબર કે છે ને કેવળીને ક્રુધા હોય તેથી આર લે પાઠમાં આવે છે ને ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીરને રોગ થયો એથી મુનિએ રોવા માંડ્યા. સિંહ મુનિ હતા જંગલમાં રોવા માંડ્યા અરે રે ભગવાન, હવે દુઃખ છૂટી દે છૂટી દેશે. અરે ભગવાન, ભગવાને બોલાવ્યા ને એ સિંહ. હજી મારે તો ઘણા વર્ષ રહેવું છે અને મને આ રોગ થયો છે, તો જ્યાં ત્યાં એક કેવી બાઈ રેવતી 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 અને ત્યાં જા, એને મારે માટે બનાવ્યો ખોરાક એ લઈશ નહીં, પણ એના ઘોડા માટે બનાવ્યો છે એ ખોરાક લાવજે. એ બધી વાતો કલ્પિત છે. સિતાંબર ની કથન શૈલી આવી છે બધી. એનો અહીંયા નિષેધ કરે છે. અતિન્દ્રિયપણાને લીધે જ શુદ્ધ આત્માને કેવળી ભગવાનને શારીરિક સુખ દુઃખ નથી. એને શરીરમાં અશાતાનો ઉદયથી રોગ નથી, એમ આહાર મળવાથી એને સુખ થાય એ પણ નથી. કોરસીભાઈ, આ તમારા ધર્મની વાત હતી આ બધી, આ પહેલાની વાત પૂરું. આ તો માણસ છેટેથી આવીને રહ્યા છે, બધાને માટે છે ને. ભગવાન નું 15મું અધ્યયન છે ભગવતીનું, એમાં એ છે બધી વાત. ભગવાનને રોગ થયો, સિયાણગા હોયા, ભગવાને બોલાવ્યા, જાઓ હાર લેવા જાઓ, હાર લાવ્યા, હાર કર્યો, શરીર નિરોગ થઈ ગયું, બધા દેવ દેવીઓ મનુષ્યો સંતુષ્ટ થઈ ગયા, તૂટ્યા. અરે રે, એવો એ ભગવાનને હોય નહીં, પણ આખું પડે ત્યારે શ્વેતાંબર લોકોને. આ બહુ ટીકામાં વાત છે, આ વિસ્મય ગાથા ટીકામાં ઘણું લખ્યું છે. કવળ આહાર એને હોય જ નહીં, ત્યારે કે એને આહાર લખ્યો છે ને શાસ્ત્રમાં, આહાર પીવો છે ને કેવળીને, એ આહારના છ પ્રકાર છે. કર્મહાર, નો કર્મહાર, તે નો કર્મ જે પરમાણુ છે આવે છે. આ કવળહાર નથી. અરે ભગવાન અનંત આનંદ ના નાથ, એને ઓલે કવળહાર કેવો? એ ભગવતી સૂત્રમાં પાઠ છે, અને તેમાં પણ પાછું ટીકામાં ત્યાં સુધી પાઠ છે. કુકડાનું માંસ મંજારે માખી મીંદડીએ મારી નાખ્યું, કુકડો એનું માંસ લાવ્યા હતા. પછી કઈ પૂછ્યું હતું, એક ભાઈ આવ્યા હતા, કેવા? મેતરદાસ પંડિત. માદા હતા ત્યાં, એની હું લઈ ગયા હતા દર્શન કરવા રાજકોટમાં. એ પણ એને અહીં આવ્યા હતા, મેં પૂછ્યું પણ આ શું હતું ક્યાં આમાં લખાણ? કે પૂર્વાચારનો મત છે, સેટિકામાં છે, પૂર્વાચારનો મત છે. ભગવાનને પણ નામ સતારા, ગજબ વાત છે. જ્યાં એવી ટીકામાં પાઠ છે, સિતાંબર ભગવતી નામે હતી, અને ઘણા 17 વાર તો ભગવતી સૂત્ર વાંચ્યું. હા હા એ પછી તાણે કર્યો પાઠ, પાઠમાં બીજો છે ને. પછી આનો કોઈ અર્થ કર્યો, પણ છતાં ટીકામાં પણ આમ અર્થ છે કે મૂળ અર્થ લેવો. વૃદ્ધાચાર્યોનો એવો મત છે કે મૂળ અર્થ માંસ છે લેવો, એવું લખ્યું છે. નીચે હશે, અહીં છે આપણને ભંગ, નીચે અર્થમાં છે. આગા વધી ગયા, આગા ઓયા ગયા, બહુ માર્ગ ફેરવી નાખ્યો મારે. માંસ તો સંકી દ્રષ્ટિને ન હોય, અરે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં તો એવી ગાથા દીધી છે કે સાધારણ પ્રાણી જેને માંસને દારૂનો આદિનો આઠ વ્યસનનો ત્યાગ ન હોય તો એ સાંભળવા લાયક નથી. સમોતેર ગાથા છે. જેને માંસને દારૂને ઈંડાના રસને આહા માછલી ને અતિયલ નાવે છે ને આહા, અત્યારે તો છોકરાઓને છૂટ આપે છે તેલ લ્યો માંડાનું તમે તારા. અહીં તો કે છે કે જેને એવા માંસ દારૂ આદિનો ત્યાગ નથી એ તો જૈન ધર્મને સાંભળવાને લાયક નથી. એવી વાત છે. એને ઠેકાણે માંસ કેવળીને સિદ્ધ કરવું પ્રભુ. અરે કાવ બદલાઈ ગયો. સુખમ વા દુઃખમ પૂર્ણ દુઃખમ કેવળ માણીસ નથી દેહગતમ. કેવળીને દેહગત સુખ દુઃખ ન હોય. જમહા અતિન્દ્રિયતમ જાદમ. કેમ અતિન્દ્રિય ઉત્પન્ન થયું છે? તમહા દુતિર્નિયમ વિષ નીચે. કઈ દેહગત નથી સુખ કે નથી દુઃખ કેવળ જ્ઞાનીને. જેથી અતિન્દ્રિયતા થઈ તે કારણે એ જાણજો. ટીકા અમારા જયસન આચાર્ય ખૂબ લીધો છે, ખૂબ લીધો છે. ટીકા જેમ અગ્નિને લોખંડના ગોળાના તપ્ત પૂતગળોનો સમસ્ત વિલાસ નથી. અગ્નિને લોખંડના ગોળાનો તપ્ત પૂતગળોનો સમસ્ત વિલાસ નથી. છૂટી અગ્નિ અગ્નિ તે લોખંડના ગોળાના પૂતગળોના વિલાસથી તેમની ક્રિયાથી ભિન્ન છે. તદ્દન અગ્નિ ભિન્ન છે તદ્દન. હા હા, તેમ શુદ્ધ આત્માને કેવળ જ્ઞાની ભગવાનને ઇન્દ્રિય સમૂહ નથી. તેથી જ જેમ અગ્નિને ઘોર ઘણના ઘાના ભાર મારની પરંપરા નથી. અગ્નિ છૂટી હોય અને ઘનઘા પડે. અગ્નિ જો પથ્થરમાં ગુડા લોઢામાં કરે તો ઘન પડે. ગાડાના પૈડા કરે છે ને એમ ઉના કરે બહુ. ગાડાના પૈડા લાલ ટીપે એ અગ્નિ લોઢામાં ગરી તો એને ઘણ પડે. પણ એકલી અગ્નિ જુદી હોય એને ઘણ કરે મારે. એમ જેને ઇન્દ્રિય સમૂહ નથી. કેવળ જ્ઞાની ભગવાનને ઇન્દ્રિય સમૂહ નથી. તેથી જેમ અગ્નિને ઘોર ઘણના ઘોર ઘણના ઘાના મારની પરંપરા નથી. એક પછી પડે ને. અમારી ત્યાં પાલી દુકાનની પાછો એ વળાનો હતો કુતાળ મોટું. એ હવે આ લોકોએ લઈ લીધું બધું. શું કહેવાય ગોદામ ઉતાર હતો હોળાનો. અમે એમ હું મરવાનો એટલે નજીક ને બધું કરતો આવું ઘણ ને એના કરતા ત્યાં ને જોતા જતા જ નથી એના બધા કોલેજની અંદર. અગ્નિ ને લોઢામાં જો ગઈ તો ઘોર ખણના કા મારથી પરંપરા એને અગ્નિ જુદી છે ને નથી. લોખંડના ગોળાના સંસર્ગને અભાવ થતા એટલે કે અગ્નિ લોખંડના ગોળામાં નહીં જતા ઘણના ભયંકર ઉપરા છાપી ઘાનો માર અગ્નિને પડતો નથી. હા 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 તેમ શુદ્ધ આત્માને શરીર સંબંધી સુખ દુઃખ નથી. હા 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 ભગવાનને શરીરમાં રોગ થાય પરમ ઉદારિક શરીર હોય એને રોગ હોય નહીં. જો કે તીર્થંકર તો જન્મે ત્યાંથી પરમ ઉદારિક શરીર હોય. હા હા તીર્થંકર જે છે એને તો જન્મથી પરમ ઉદારિક શરીર એને રોગ ક્ષુધા હોય નહીં. એ ક્ષુધાહાર હોય પણ દુઃખ ન હોય નહીં. હાર લે પાણી લે પણ એને એ કંઈ એનું સુખ દુઃખ નથી. કલ્પના છે એની એટલી પણ એને પહેલેથી રોગ નથી એમ કેવું છે. એનું શરીરમાં રોગ આવે તાવ આવે. હા 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 એવું તો પરમ ઉદારી શરીર છે અને કેવળી થાય ત્યારે તો શરીર પરમ ઉદારી અજ્ઞાની બીજા મનુષ્ય સાધારણ હોય ને કેવળ થાય તો હોય પણ એનું શરીર પરમ ઉદારી થઈ જાય એ વાત શ્વેતા મરવા નથી. હા હા આવી વાત છે. યશો વિજય તો એક લખ્યું છે એમ લખાણમાં માવસાદી નો નહીં ન કરી પણ કેવળીને હાર છે એ તો નક્કી કરજે. સંશય ન કરીશ કે કેવળીને હાર હોય કે ન હોય. યશો વિજય ના ગ્રંથમાં છે ચેન્ને છે ને એમ કે કેવળીને હાર હોય કે ન હોય એવો સંદેહ ન કરીશ. કેવળીના હાર હોય જ યશો વિજય જેવા એમ ટીક છે ગ્રંથ એમાં છે. કીધું ને એમાં ક્ષુદા પરિષદ કીધો છે લખ્યો આમાં લખ્યો છે એમાં એ પરિષદ છે પણ એ તો ક્યાં એ અંશ માત્ર અસાતાનો ઉદય છે. આખા દરિયાના પાણીમાં જેમ ચપટી રાખાટલી હોય એમ વ્યક્ત રાગ થાય એવો એના સતાનો ઉદય હોય જ નહીં આમાં છે. જયસન આચાર્ય છે બધું જોયું. હા હા ઘણો આખું છે બહુ વાંચો કે છે નવ ગૃહે અહમેન્દ્ર દેવા નામ વેદોદયે વિદ્યમાને પી મંદ મોહદયે સ્ત્રી વિશે બાધા નાસ્તી. વિવેકના દેવને અસંયમી છે છતાં એને સ્ત્રીનો પુરુષનો વેદ ઘણો મંદ છે એને સ્ત્રી વિશેની બાધા નથી. હા 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 અસંયમી દેવ ગ્રેકના એ ટીકાનો સંસ્કૃતનો છે એ ચોથી પાને પહેલી સમજાણું. હા આમાં છેલ્લો છે પહેલે જ શરૂ કર્યું છે. નવ ગૃહિક અહમ ઇન્દ્ર દેવા નામ વેદોદયે એને વેદનો ઉદય હોવા છતાં વિદ્યમાન એપી મંદ ઉદય મોહદયે સ્ત્રી વિષય નાસ્તી. હા હા એમ ભગવત સતવેદ ઉદયે વિદ્યમાન એપી અસતવેદ ઉદય પી નિર્વશેષ મોહ અભાવાત ક્ષુધા અભાવ નાસ્તી. સંસ્કાર ટીકા હતા, તો બધું વંચાઈ ગયું ઘણી વાર. ત્યારે કે એને હાર કયો છે ને, હારકા ભવંતી હાર્ગ વર્ગણામાં આંગમે ભણિતમ, હાર કયો છે ને તે કેવળી નામ હારું અસ્તિ તદભી અયુક્તમ, નો કમ કમ આરો કબળારો લેપારો ઓજમારો કમસવારો છવિયો હારો, એમાં નો કમ હારો હોય છે નચ કવળાર અપેક્ષા છે એમાં સંસ્કૃત માં છે. આ કવળ નો હારો હોય ને ભાઈ, આ મોક્ષ માર્ગ માં કહ્યું કે હાર હોય તો આપણે લઈને એમાં આમ પવન ખેંચવો પડે, ત્યારે કોઈ પવન ભગવાન નહી ક્યાં છે. બહુ ફેરફાર હાર સંજ્ઞા છઠ્ઠા પછી નથી, છતાં વેદ ઉદય હોય છે નવમાં સુધી, છતાં તેના વિષયનો સંયોગ નથી, મંદ ઉદય છે. હા હા, તો ભગવાનને તો સાતાનો તીવ્ર ઉદય છે, અને અસાતાનો ઉદય તો અનંતમાં ભાગે જરી છે. હા હા હા, દરિયાના ઠંડા પાણીના અસંગ જોજનના પાણીમાં જરી ઉષ્ણ આટલું પાણી પાસે પડે એની ગણતરી છે. હા હા હા, ભાઈ અરે તમે તો બધા આવી ગયા છો. હા હા, શ્વેતાંબર નો ગ્રંથ શાસ્ત્રો બધા કલ્પિત કરેલા છે, બનાવેલા ભગવાન ના કરેલા નથી, અરે સંકેતી ના કરેલા નથી, પણ માગવું પડે લોકોને. સ્થાનકવાસી નદીરાવાસી બે ના શાસ્ત્રો એક જ છે, આ બત્રી માને એવડા પિસ્તાળી માને એટલું બાકી, બે કલ્પિત છે. ઘણું આમાં લખાણ છે. અહીં કહે છે કે અગ્નિને જેમ એમ નથી તેમ શુદ્ધ આત્માને શરીર સંબંધી સુખ દુઃખ નથી, એને ક્ષુધાથી દુઃખ લાગે અને આહાર લઈને સુખ થતા એવું. અરે સાતમા ગુણસ્થાનથી વિકલ્પ જ નથી આહારનો, અને સાતમા ગુણસ્થાનથી વંદક ભાવ પણ નથી કે હું ભગવાનને વંદન કરું ને હું વંદન કરનારો, એ તો છઠ્ઠા ગણ સ્થાન સુધી એ આપણે આમ આવી ગયું છે. પ્રવચન સાર પહેલે હું કોણ, સ્વસંવેદન કરનારો હું આત્મા, જ્ઞાન દર્શન સંપન્ન તે હું ભગવાનને વંદન કરું છું, તે વિકલ્પ છે. એ વિકલ્પ પણ છઠ્ઠા ગણ સ્થાન સુધી હોય, સાતમા પછી વંદ વંદક ભાવ હોઈ શકે નહીં. વિજનભાઈ આ બધું તમારે કાનજીભાઈ એને બધું લઈને ગયેલા, એ જૂની રૂઢીની શ્રદ્ધા પોહા કરતા આઠમના પાખી ના કરે, એ ચૌદશ નો ન કરે, કાનકાશી કાનકાશીમાં આઠમ પૂનમ આઠમ નમાસ ચાર કરે, લાઠીમાં રિવાજ ચોમાસું અમારી એકોતેરમાં હતું, એ બધા કાનજીભાઈ આવે બધા પોહા કરે. આ તો એકુતી ની વાત છે, એક ભાઈ હતો ને તમારે ભૂજી ગયો એક તો ખબર છે. હા હા, જે કોઈ કેવળે ભગવાનને શરીર સંબંધી ભાવાર્થ, કેવળી ભગવાને શરીર સંબંધી સુખ કૃદાદી દુઃખ કે ભોજન સુખ હોતું નથી, તેથી તેમને કબળહાર હોતો નથી. હા, અલગ ભગવાનને રોગ થયો, શું કહેવાય, જાણો, લોહીખંડ જાણો, ભગવાને લોહીખંડ પડ્યું, લોહી. કેવી કલ્પના, હે, અરે રોગ કેવા, લોહીખંડ જાણો, 6 મહિના રહ્યો છેરું, એટલે ન બની શકે એવું તો છેરું તો કોને, એ બધી ખોટી ખોટી વાત. મરીનાથની હિસ્ત્રી ઠરાવ્યા એ તદ્દન જૂઠી, તદ્દન જૂઠી. તીર્થંકર કોઈ બી હિસ્ત્રી હોય કે એ કશીબાજી સ્ત્રીને તીર્થંકર પણ કેવું, સ્ત્રીને મુક્તિ કેવી, સ્ત્રીને વસ્ત્ર હોય ત્યારે સ્ત્રીને મુનિ પણ આવે નહીં ને, પાંચમું ઘણું સ્થાન આવે. તે કોને સંકેતી હોય, જે સંપ્રદાયના આગ્રહ વાળા મીઠા દ્રષ્ટિને તો પાંચ સંકેત જ નથી. પણ જેને સંભક સંપ્રદાય સત મળ્યો હોય, દિગંબર યથાર્થ, અને એમાંથી આત્માની જેને શ્રદ્ધા થઈ હોય, એને પછી પાંચમું આવે, પણ એને છઠ્ઠું ગુણસ્થાન તો એને આવે નહીં. તો ઈસ્ત્રી વાળા જે છે એને છઠ્ઠું ગુણસ્થાન સાધુ સાધ્વી ત્રણ કાળમાં છે નહીં, જૂઠી શ્રદ્ધા તદ્દન જૂઠો મારે છે. અમારે પૂજા માં 11 વાગે હતા સિતંબર, આ તો માર્ગ બાપા વિતરાગ સર્વજ્ઞ પરમાત્માનો છે ભાઈ, બીજાને દુઃખ લાગે. ભગવાન પરમાત્માને રોગ થાય અને સાધુને કેક જાર લ્યાય અને પાછું એ હાર લાવ્યાને જેને હાર આપ્યો એનો સંસાર પરી થઈ ગયો, એવું થઈ ગયું, એવું લખ્યું. એ ચર્ચા થઈ ત્યાં પવનભાઈ ગોંડલ રામજીભાઈ નો વેવાય, એ કે આ પ્રમાણે હાર આપ્યો ને ભગવાને પરિશ્રમ આપવું, હવે અત્યારે એ વાત રહેવા દો, કીધું આમાં છે એમ તમે શું કહેવું કે આમાં ભગવાનને હાર હોય જ નહીં, એને ટેકાણ હાર આપ્યો રેવતીએ સંસાર પરિત કર્યો એટલે સંસાર ઘટાડી દીધો. હા હા, એવા તો વિપાકમાં 10 સૂત્ર છે. મિથ્યા દ્રષ્ટિ હતા અજ્ઞાની, પણ સાધુ હાચા હતા આવ્યા એમ કે સાધુ, એને આર પાણી ભરાયો વિપાક આખો સૂત્ર બનાવ્યું છે. 10 વિપાકમાં પરી સંસાર કર્યો આર પાણી રાખી, આખું વિપાક સૂત્ર જ કલ્પિત, એ વાત સાચી નથી. સમજાણું કઈ આવું છે. ભગવાનને બે માતા પિતા હોય ત્રણ કામ, એક બ્રાહ્મણ પિતા અને એક રક્ષત્રી સિદ્ધાર્થ પિતા. હાચા પિતા હતા એને કઈ નહીં ઉલા ને ઉલા નું વંદન બધું એવું આદર કર્યો સિદ્ધાર્થને, બધી કલ્પિત વાતો. શ્વેતાંબર શાસ્ત્રો કલ્પિત અજ્ઞાનીએ બનાવ્યા છે, કેવળીના નહીં, મુનિના નહીં, સંકેતના નહીં, ગરીબ મિથ્યા દ્રષ્ટિ, ગરીબ મિથ્યા દ્રષ્ટિના નહીં. આવું છે બાપુ, આ ગાથામાં એ વાત ખુલ્લો અધિકાર છે. કેવળી ભગવાનને શરીર સંબંધી સુધા ભોજન પાણી રહી પાણી આહાર રોગ બોલે શું કે દવા એ સુખ હોતું નથી તેથી તેમને કબાહાર હોતો નથી વિશેષ કહેશો.